તારીખ 8/8/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 280 અને 281 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 200.
તેનામાં 64 પોળી તીખાશને, એટલે કે પૂર્ણ તીખાશની શક્તિ સદાય ભરપૂર છે. ઔષધિ તરીકે લીંડી પીપરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેની તે વસ્તુને અમુક પ્રક્રિયામાંથી પસાર કરી તે પ્રમાણની રોગને નાશ કરવાની શક્તિ અથવા રોગને પ્રતિકાર કરવાની શક્તિ વધી જાય છે. પરમાણુ તેના તે છે, પણ પર્યાયાંતરે ફેર છે, તે ફેર છે, એ બહુ મોટો ઘણો મોટો ફેર છે. એક અવસ્થા નિરોધની હોય અને એક અવસ્થા શુદ્ધની હોય, જીવ તેનો તે હોવા છતાં અવસ્થા દ્રષ્ટિએ બહુ મોટો ફેર છે. ક્યાં અનંત દુઃખ અને ક્યાં અનંત સુખ, બેને ક્યાંય મેળ ખાય તદ્દન વિરુદ્ધ જીવ તેનો તે. અહીંયા તો એમ પણ કહેવું છે, કદ નાનું લઈને કોઈ પણ દ્રવ્યનું ક્ષેત્રફળ ઓછું હોય એટલે એની શક્તિ ઓછી હોય એમ વિચારવા યોગ્ય નથી. પરમાણુ ઓછામાં ઓછા ક્ષેત્રને રોકે છે, પછી એથી ઓછું ક્ષેત્ર નથી. એક પરમાણુ જે આકાશના એક પ્રદેશને રોકે એથી ઓછું કોઈ એક ક્ષેત્ર નથી. એથી નાનું કદ કોઈનું હોય નહીં, એથી વિશેષ બે ભાગ થાય, કોઈ ભાગ થાય, એટલું ક્ષેત્રફળ પછી હોતું નથી. છતાં એક પરમાણુમાં અનંત શક્તિ છે. જીવનું સંસાર અવસ્થામાં સ્વદેહ પ્રમાણ ક્ષેત્રફળ છે, સિદ્ધ અવસ્થામાં છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન ક્ષેત્રફળ છે, તો પણ શક્તિ અનંત છે. 7 ફૂટનું શરીર છે, 6 ફૂટનું શરીર છે, કે 500 ધનુષનું કાય છે. વિશાળ કાય હોય તો વિશેષ બળ હોય, ઓછું નાનું શરીર હોય તો ઓછું બળ હોય, ઓછી શક્તિ હોય, એવું કાંઈ નથી. એટલે શક્તિને, ગુણની શક્તિને કદ સાથે સંબંધ નથી, નાના મોટા ક્ષેત્ર સાથે સંબંધ નથી. લીંડી પીપરનો દાણો કદમાં ઘણો નાનો છે, સ્વાદમાં અલ્પ તીખાશ વાળો છે, અથવા રોગની પ્રતિકાર શક્તિ સામાન્ય છે, તો પણ તેનામાં પૂરેપૂરી તીખાશની શક્તિ સદાય ભરેલી છે, સદાય છે. પછી જ્યારે અલ્પ તીખાશ છે ત્યારે પણ શક્તિ પૂરી છે, પૂર્ણ તીખાશ વ્યક્ત થાય ત્યારે પણ શક્તિ પૂરી છે. એ દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંતે આત્મા પણ કદે શરીર પ્રમાણ અને ભાવે અલ્પ હોવા છતાં, બે કદ ને ભાવ બે સાથે સાથે લઈ લીધા છે, કે આત્મા વર્તમાન શરીર પ્રમાણ જેને જેટલું શરીરનું ક્ષેત્રફળ હોય એટલું, અને ભાવે અલ્પ હોવા છતાં અથવા કોઈ પણ પર્યાયમાં હોય, શરીરમાં મનુષ્ય શરીર હોય કિરીકંઠવાનું શરીર હો, ગોદનું શરીર હો, કે મોટા હાથીનું શરીર હો, હજાર હજાર યોજનના મગરમચ્છ થાય છે એવું શરીર હોય, હજાર યોજન સુધીનું શરીર હોય, 4000 ગામમાં શરીર ફેલાય, કે છે લોકો કે મગરને ઉપરનું ચામડું એટલું બધું મજબૂત હોય છે કે પિસ્તોલ મારે તો ગોળી નથી લાગતી, ઉપરના ભાગે ગોળી મારે ગોળી ન વાગે, લોખંડ હોય તો કાણું પડી જાય, ભીત પથ્થર હોય તો તોડી નાખે, એનું ચામડું એવું હોય છે, એ પરમાણુ છે. જે તે અવસ્થા ધારણ કરી રહેલા એ પરમાણુ છે. પાનો 152 પાને 280 મૂળ છે. કદમાંશ શરીર પ્રમાણ અને ભાવમાં અલ્પ હોવા છતાં સંસાર અવસ્થામાં તેનામાં એટલે આત્મામાં પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવ આનંદ સ્વભાવ ભરેલો છે, આનો વિશ્વાસ કરવાનો છે. અવસ્થા જોઈએ તો દેખાતો નથી,
બરાબર,
આનંદ દેખાતો નથી, સર્વજ્ઞ પણ જોવામાં આવતું નથી, પણ જ્ઞ પણ જોવામાં આવે છે, જ્ઞાન જોવામાં આવે છે, જ્ઞાન અનુભવમાં આવે છે, જ્ઞાનની પ્રતીત થાય છે. એવી પણ પ્રતીત થાય છે કે જ્ઞાનમાં ગમે તેટલા જ્ઞેયો જણાવવા છતાં જ્ઞાનને બોજો વધતો નથી, જાણવા સંબંધીનો બોજો વધી જતો નથી. ઘણું જાણે એને બોજો વધી જાય એવું બનતું નથી. જેમ પ્રકાશને સમાવે છે, એક ઓરડામાં એક બત્તીનો પ્રકાશ કરો, 1000 બત્તીનો પ્રકાશ કરો, ઓરડો એમ નહીં કે હવે અહીંયા પ્રકાશને રહેવાની જગ્યા નથી, બહુ પ્રકાશ થઈ ગયો છે, હવે પ્રકાશ નથી માતો એમ કે છે
નહીં.
અવગાહન શક્તિ છે, ગમે તેટલા પરમાણુ આવે, પ્રકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુઓ હોય છે, કેમ કે જગતમાં અનંત પરમાણુ છે, અનંતાનંત પરમાણુ છે, અને એને રહેવાનું ક્ષેત્ર માત્ર 14 બ્રહ્માંડ છે, 14 રાજ્યો છે, અસંખ્ય પ્રદેશી છે, અસંખ્ય પ્રદેશી લોકમાં અનંત પરમાણુઓ રહ્યા છે, તો એક પ્રદેશે અનંત પરમાણુ રહ્યા છે, સર્વકાળે સદાય રહે છે. અવગાહન શક્તિમાં કોઈને કોઈ ધક્કો મારે કે હવે જગ્યા નથી એવું બનતું નથી, એમ જ્ઞાનમાં જ્ઞેયને અવગાહન કરવાનું સ્થાન આપવાનું કેટલું ક્ષેત્ર છે. ગમે તેટલા જ્ઞેયો આવે સમાઈ જાય, જ્ઞાન એને પી જાય છે. અનંત જ્ઞેયો સર્વજ્ઞના જ્ઞાનમાં આવે તો પણ જ્ઞાન એમ કહે છે કે આવા અનંતા લોકાલોક જ્ઞાનમાં આવો ને બધાને પી જાવે તો મારી શક્તિ પૂરી થઈ જાય છે પછી, અને પછી કઈ મારી શક્તિ જાણવાની રહેતી નથી એમ નથી. એ જ્ઞાન શક્તિ જ્ઞાનથી ઉગાડો છે, આત્મા ખુલ્લો છે. શરીર પ્રમાણે ક્ષેત્ર હોવા છતાં અત્યારે અલ્પ જ્ઞાન આદિ ભાવ હોવા છતાં આત્મામાં પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવ આનંદ સ્વભાવ ભરેલો છે. અત્યારે છે સર્વજ્ઞપણું, સર્વજ્ઞ શક્તિ મારામાં છે, અનંત 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 આનંદ મારામાં અત્યારે છે, આ છે નો વિશ્વાસ કરવાનો છે, હયાતીનો વિશ્વાસ કરવાનો છે. ખાતરી થઈ, પ્રતીતિ આવી કે છે તો અનંત ગુણની શક્તિ વિકાસ પામી જશે, પૂરેપૂરી વિકાસ પામતી થઈ જશે. પ્રતીતિ મોટી વાત છે, છે એની પ્રતીતિ આવે તો એ બહુ મોટી વાત છે, છે છતાં એની પ્રતીતિ ન આવે તો દીનતાનો પાર નથી. એટલી દીનતા કરે દીવ તો એ દીનતાનો પાર નથી. ઘણા એવા પ્રસંગ બને છે જે પુત્રને અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ વેઠીને પૂછેલો હોય એ જ પુત્રની લાચારી કરે એનો પિતા, એવા પ્રસંગો જોવા મળે છે. ભાઈ તું મને રહેવા દઈશ, ભાઈ તું મને મારું પાલન પોષણ કરીશ, દીનતા આવી જાય છે. શું કરું, લાચાર છું, અપંગ છું, મારાથી કાંઈ થઈ શકતું નથી, અસહાય છું, અશક્ત છું, શું કહું, દીનતા આવે છે તેને. પણ જો પોતાના સ્વભાવની પ્રતીતિ આવે, અનંત શક્તિની પ્રતીતિ આવે તો ભાવમાં દીનતા રહેતી જ નથી. સદાય સર્વજ્ઞ છું. જે સ્વભાવનો અપરોક્ષ અનુભવ થાય છે, પ્રત્યક્ષ અનુભવ થાય છે, એ સર્વજ્ઞ શક્તિને સ્પર્શીને થાય છે, સર્વજ્ઞ શક્તિના અવલંબને થાય છે. એટલે એમાં સર્વજ્ઞ શક્તિ પ્રગટ થશે, ત્યાં વિના રહેશે નહીં. અંદરથી શક્તિને વ્યક્ત થવાનો રસ્તો ખુલી ગયો દરવાજા અનુભવમાં. કેવી રીતે સ્પર્શીને સ્પર્શું, સ્વશક્તિ સ્પર્શન, પોતાની શક્તિને કેવી રીતે સ્પર્શવું એને જે કાંઈ શીખવાનું છે એ આટલું છે. છે એની પ્રતીતિ આવે, છે એનો વિશ્વાસ આવે, એના અંશ ઉપરથી એનું જ્ઞાન થાય તો વિશ્વાસ આવે. માણસને જીવને જોયા વિના વિશ્વાસ ના આવે. જોવે, પોતે જોવે એટલે એને કોઈને પૂછવાની જરૂર નથી. પોતે જોવે એટલે એ જોયું છે એનાથી વિરુદ્ધ કહે તો કોઈ માનવાની જરૂર રહેતી નથી. મેં જોયું છે, મેં પ્રત્યક્ષ જોયું છે, તમે એમ કહો કે નથી આત્મામાં શક્તિ, એ વાત મારાથી સ્વીકારાય એવું નથી. ભગવાન સ્વરૂપ જ છે. જેમ આ ભગવાનની મૂર્તિ છે એમ દેહાકાર પોતાના નિજ ભગવાનની મૂર્તિ છે. પોતે જીનેન્દ્ર છે, જીનાકારે છે, અંદર વળીને અનુસંધાન કરે એવી વાત છે, બીજું કાંઈ નથી. પોતાનું ભાન ભૂલ્યો છે ત્યાં પછી મર્યાદા નથી, ઊંડાઈની પણ મર્યાદા નથી. ભાન પોતાનું ભૂલ્યો છે, મોહરૂપી મદિરા પીધો છે, રાજા દારૂ પીએ તો કેવી રીતે ભાષા બોલે. પાણી માગવું હોય તો નોકરનો નોકરથી ને માગે, એવી રીતે બોલે રાજા છે. ભાન ભૂલ્યો છે કે હું રાજા છું. બીજું છે અનુભવ પ્રકાશ, ભીખ માગે છે. પોતે ત્રણ લોકોનો નાથ હોવા છતાં કોડી કોડીનો પામર થઈને, કોડીની કિંમત જેટલો પામર થઈને ભીખ માગે છે અને ભવ ભ્રમણ કરે છે. સર્વકાળે આત્મામાં પણ સદાય અત્યારે પણ પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવ ભરેલો છે, આનંદ સ્વભાવ ભરેલો છે. લીંડી પીપરને 64 પોર મૂકવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણથિકાશ પ્રગટ થાય છે એનો પ્રોસેસ લીધો થાય છે. કે લીંડી પીપરને મૂટે છે એક ધારી 64 કોર, એટલે વચ્ચે આંતરો પીડ્યા વિના 64 કોર મૂટે છે. 24 કોર નો દિવસ છે ને, દિવસ રાત્રિ છે ને, 24 કોર 8 દિવસ સુધી ઘૂંટે, રાત ને દિવસ માણસ બેસાડી દેજ કરે. તો તેની પર્યાયમાં જેમ પૂર્ણ થિકાસ પ્રગટ થાય છે, એ ગુરુદેવ શ્રી કહેતા આ દ્રષ્ટાંતમાં વિસ્તાર કરે ત્યારે, એ 64 કોર તિખાશ ખરલથી ઘૂંટી ખરલમાં ઘૂંટે છે, તો ખરલનો જે પથરો છે એમાંથી તિખાશ આવી, તિખાશ ક્યાંથી આવી? એમ આત્મામાં અંતર્મુખ વળીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, અંતર્મુખ એકાગ્રતા રહીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એ કેવળ જ્ઞાન ક્યાંથી આવ્યું? આત્મા સિવાય ક્યાંય બહારથી આવ્યો? અંદર આ કેવળ જ્ઞાનની શક્તિ ભરી છે, એ શક્તિ વ્યક્ત થઈ છે. ક્યાંય શરીરના સંગ્રહણમાંથી, બદ્રીનારાજ સંગ્રહણમાં કેવળ જ્ઞાન નહોતું. એ કેવું સંગ્રહણ હોય છે? બીજા પ્રાણીઓને હોય છે, ત્રીજ પ્રાણી અને ચોથા કાળમાંથી પણ કેવળ જ્ઞાન આવ્યું નથી. ચોથા કાળે કેવળ જ્ઞાન થાય છે, ચોથા કાળમાંથી કેવળ જ્ઞાન આવે તો અનંતા જીવો છે. ચોથા કાળમાં અયાતિ ધરાવે છે બધા જીવો. કયા કાળમાં પોતે નહોતો, વચ્ચે ક્યાંય ગેરહાજર હતો, અનંતા ચોથા કાળ ગયા. કાળમાંથી વસ્તુ આવતી નથી, અંદર શક્તિ ભરેલી છે, એ પ્રગટ થાય છે. શક્તિને પ્રગટ કરવાનો પોતે પ્રયોગ કરે, એમાં 64 કોરી મૂકવાનો પ્રયોગ છે, એમ અંદરની શક્તિ વ્યક્ત થવાનો પ્રયોગ કરે. આમ તો એટલું ઉંદીમતમાં સમજાય છે કે ધ્યાનથી આત્માની શક્તિ ખીલે છે, માટે આત્મામાં એકાગ્ર થઈને ધ્યાન કરવું.
બરોબર,
ધ્યાનથી શક્તિ ખીલે છે, એ તો એટલી જાણપણું તો ત્યાં સુધી પહોંચ્યું છે. પણ ધ્યાન કરવું એમ એમને ધ્યાન થતું નથી, વસ્તુને ઓળખે નહીં, ઓળખાવનારને અનુસરે નહીં. એ કહ્યું છે, મેં એને સેવા કરી નથી, શ્રી ગુરુની સેવા કરી નથી. અબાળ ગોપાળને ભગવાન આત્મા અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવે છે, પણ એ ભગવાનને દર્શાવનાર છે એની સેવા કરી નથી. સેવાની એને જરૂર છે એમ નથી, પણ પોતે, એનો અર્થ એ છે કે પોતે પોતાની શક્તિને વ્યક્ત કરવા, કેવી રીતે વ્યક્ત કરવી એ જાણવાની એને ગરજ થઈ નથી એમ કહેવું છે. એટલે એને જાણવા મળતું નથી, જાણવાની ગરજ નહીં થઈ હોવાથી એને જાણવા મળતું નથી. ઉપેક્ષા રાખી છે, જાણવાનો પ્રસંગ મળ્યો ત્યારે એને ઉપેક્ષા કરી છે, આ વિરુદ્ધ અભિપ્રાય રાખીને બેઠો છે, એટલે એને એ જાણવા મળતું નથી. જિંદગી પરની 64 કોર ઘૂંટવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તિખાસ પ્રગટ થાય છે, તેમ રુચિને અંતર્મુખ વાળીને શરૂઆત રુચિ કે આત્માને સ્વરૂપની, સ્વરૂપ પ્રાપ્તિની રુચિ થાય, ગુણની રુચિ થાય, અવગુણની અરુચિ થાય અને ગુણની રુચિ થાય, એને સ્વભાવની રુચિ કહે છે. કેમ કે આત્મામાં અનંત ગુણ ભરેલા છે, એને સ્વભાવ સન્મુખ કરીને સ્વરૂપનું ઘૂંટણ કરતા, એટલે સ્વરૂપમાં એકાગ્રતા કરતા, એકાગ્રતાને એ ઘૂંટણ કહી દીધું, રુચિપૂર્વક સ્વરૂપનું ઘૂંટણ કરતા. કેમ કે અંતર્મુખ શબ્દ લઈ લીધો, સ્વરૂપમાં એકાગ્રપણે સ્થિર રહેતા, વિશેષ સ્થિર રહેતા, આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. કેવળ જ્ઞાન આદિ શક્તિ, અનંત આનંદ પરમાનંદની શક્તિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્ટય, તેરમા ગુણ સ્થાને હરિયંત પદે જે પ્રગટ થાય છે, હરિયંત પદ એટલે તીર્થંકર પદ એમ નહીં, તીર્થંકર તો હરિયંત હોય છે, તીર્થંકર સિવાયના પણ અનંત આત્માઓ હરિયંત પદે તેરમા ગુણ સ્થાને પ્રાપ્ત છે, ચૌદમા ગુણ સ્થાને આગળ વધી અને સિદ્ધાલયમાં બિરાજમાન થયા છે અને થશે. પણ પ્રથમ જે પર્યાયમાં સંપૂર્ણ જે મુખ્ય ગુણો અનુજીવી ગુણો છે એ પ્રગટ થાય છે. સદેહી મોક્ષ દશા જેને કહેવામાં આવે છે, દેહ સહિતની મોક્ષ દશા, દેહ રહે છે હજી, દેહનો ત્યાગ થતો નથી, આયુષ્ય હજી વિધિમાન હોય છે, અંતર્મુખથી માંડીને લાખો પૂર્વના આયુષ હોય છે, સુમંદર ભગવાન 16 લાખ પૂર્વ આયુષ બાકી હતું, 1 કરોડ પૂર્વનું આયુષ, 84 લાખ પૂર્વે કેવળ જ્ઞાન પ્રગટ થયું, 16 લાખ પૂર્વ સુધી અરિયંત પદે બિરાજમાન રહેશે. તીર્થંકર પણ છે, અરિયંત પદે બિરાજમાન રહેશે. તેમને ગુણ સ્થાને આવતી 24મીના 13માં તીર્થંકર, 24 તીર્થંકરોમાંથી પ્રથમ તીર્થંકર મહાપદ્મ ભગવાન શ્રેણી મહારાજાનો આત્મા છે. શ્રીકૃષ્ણ આદિ પણ આવતી 13માં તીર્થંકર વખતે એમ સિદ્ધાલયમાં જવાનો કાળ થશે. ઘાતતા નથી, પછી એને ભય રાખવાની જરૂર નથી, અને ઘાતીને જીતવા સહેલા છે. હવે તારે ભય કોનો, ઘાતી તને નડતા નથી, તને ઘાતતા નથી, તને ઘાતિયાને મારવા તું બળવાન છો, પછી તારે શું વાંધો છો, એનો હાવ મટાડી દઈએ, ભય મટાડે. કોઈ યોગ્યતા છે, ઘાતી કર્મ ની પ્રકૃતિ ની એવી યોગ્યતા છે કે જીવ ના પુરુષાર્થ ને ના પરિણામ થતા પોતાની પ્રકૃતિ છોડી દે. કર્મ વર્ગણામાં કર્મ સામાન્ય થઈને ભળી જાય એવી એની યોગ્યતા છે. જેમ જીવના વિકાર ભાવને નિમિત્ત પડતા એ બધા પ્રકૃતિ ધારણ કરીને સ્થાન પામ્યા જીવના ક્ષેત્રે, એમ જ્યારે જીવનો શુદ્ધ પુરુષાર્થ, શુદ્ધ પરિણામનો પુરુષાર્થ પ્રગટ થાય છે ત્યારે એ પ્રકૃતિનો ત્યાગ કરીને પાછા કર્મ સામાન્યમાં ફળે છે એવી એની યોગ્યતા છે, બીજું કાંઈ નથી. અઘાતી કર્મોને જીવના પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ નથી, એ પોતાના કારણે પોતાની સ્થિતિ ધારણ કરી છે અને પોતાની સ્થિતિ પૂરી થતા પોતાના કારણે ચાલ્યા જશે. એમાં કર્મ ઉદારિક શરીર થયું છે માટે રાખવું છે એ પ્રશ્ન નથી, અને રાખવું હોય તો રહે તે પણ પ્રશ્ન નથી. સમૂહ શરણમાં બિરાજમાન તીર્થંકર પ્રભુ અહીંથી જાઈને અમને ભક્તિ પૂજાનું નિમિત્ત બીનું બન્યા જ રહે એમ બધા ઈચ્છે તો કઈ ભગવાન રહે
બને
કે આપ અહીંથી જશો નહીં સિદ્ધાલયમાં, અમને આપના દર્શનનો લાભ મળે છે, સાક્ષાત જીનેન્દ્રનો લાભ મળે છે, અમને આપની પૂજા ભક્તિ કરીએ છીએ, અમારે મોક્ષ જોતો નથી, હવે આપને જોઈને અમે ધરાઈ જઈએ છીએ, શું કે એવી ભક્તિ કરે કે આપના દર્શનથી અમારા નેત્રો તૃપ્ત થતા નથી, અમારો ઉપયોગ ખસેડવાનું જગતના કોઈ પદાર્થ પ્રત્યે હવે અમને મન થતું નથી, બસ આપના દર્શન કરીને અમે અહીંયા જ રહી દીધી, આપે અહીંયા જ રહી જાય તો રહી જાય ખરા, અસંખ્ય જીવો છે ને બધાને એટલો ભગવાન પ્રત્યે ભાવ આવે, ભગવાન કે ભાઈ હું અહીંયા આ ક્ષેત્ર રહેવાનું પણ એક કુદરતી કારણ છે, આ ક્ષેત્ર નહીં રહેવાનું પણ કુદરતી કારણ છે, વ્યાર થાય છે, વ્યાર થાય છે, એમાં ભગવાનની ઈચ્છા નથી. લાવ ફલાને ઠેકાણે જઈને ઉપદેશ કરું, ત્યાં ઉપદેશની જરૂર છે હવે, એવું કાંઈ નથી. કઈ વિકલ્પ નથી, કોઈ ઈચ્છા નથી, કુદરતી આનો હંકેલો થઈ જાય છે. સમૂહ શરણ ભગવાન જ્યાંથી વિચાર કર્યો કે આયા જાણે કોઈ માયાવી નગરી હોય ને ઘડીકમાં અલોપ થઈ જાય, એમ આખું સમૂહ શરણ અલોપ થઈ જાય. રાજગૃહમાં 24 તીર્થંકરના સમૂહ શરણ આવેલા છે, ત્યાં શું કોઈ કટકો પડ્યો છે? 24 તીર્થંકરના સમૂહ શરણનો એક કટકો ત્યાં અવશેષ રહે છે. ખલાસ, એ વિક્રિય પરમાણુ બધા અલોપ થઈ જાય છે. ઉભા થયા વિના પદ્માસને હોય તો કઈ ઉભા ન થાય, વિહાર કરે ત્યારે સદુમસ્ત માણસ ઉભો થઈને હાલવા માંડે એમ નથી. એમને ધ્યાનસ્થ અવસ્થામાં પદ્માસને આમના મતે જેમ હવામાં તીર જાય, પ્લેન જાય છે, એવી રીતે આકાશ માર્ગે પદ્માસનથી ગતિ થાય છે. અને આગળ પાછળ અસંખ્ય દેવો જય જયકાર કરતા હોય, એકલા નથી હોતા, પુણ્ય ઘણું છે. એટલે ઇન્દ્રાદી ઇન્દ્રની સેના બધી એ સાથે હોય છે. એટલા બધા દેવો આકાશમાં હોય છે એ વખતે મનુષ્ય લોકમાં સૂર્ય ઢંકાઈ જાય છે. આ વાદળા ક્યાંથી આટલા બધા છે, અંધારો કેમ થઈ ગયું ભરી? એટલી સંખ્યામાં હોય છે આકાશની અંદર. બીજી જગ્યાએ ક્યાંય અગાઉથી સમોસરણ રચાઈ જાય છે અને ત્યાં વગર ઈચ્છાએ કુદરતી બધું ચાલુ થાય છે. તીર્થંકર ભગવાન કહે છે કે મારા શરીરની ક્રિયા પણ હું કરતો નથી, બીજું કઈ કરવાનું તો મારે પ્રશ્ન જ રહેતો નથી. ન તો શરીરને રાખવું છે કે ન તો શરીરને છોડવું છે, કઈ એકે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. હા, તાદ્રશ થઈ જાય. પોતે પોતાનું બાળપણ સાંભળે એવું સાંભળે, જાતિ સ્મરણમાં સાંભળે, પૂર્વભૂમ બરાબર સાંભળે છે. કેવી મુખાકૃતિ હોય છે બધું ખ્યાલ આવે. પોતાને સાક્ષાત જીનેન્દ્રના દર્શન થાય છે સ્મૃતિ જ્ઞાનમાં, તો વિધિમાન છે. પોતે ભવાંતર કરીને બીજા આવી જાય, પણ એ તો ત્યાંને ત્યાં હોય છે, બરાબર સાંભળે, એમાં કઈ તકલીફ નથી. જ્ઞાન ને ક્ષેત્ર નો આત્રો નડતો નથી, કાળ નો આત્રો નડતો નથી, કોઈ દિવાલ પર્વત વચ્ચે આડા આવતા નથી જ્ઞાન ને. હવે વચ્ચે ઘણા પર્વતો મોટા મોટા છે એટલે હવે જ્ઞાન રોકાઈ જશે, પાછળ શું છે એ નહીં જાણે, એવું નથી કઈ જ્ઞાનમાં. શક્તિ છે આત્માની, શક્તિને પોતાની શક્તિ રૂપે કામ કરવામાં કોઈ બાધા થઈ શકે એવી વસ્તુ સ્થિતિ નથી, એમ લેવું સર્વાને તાત્પર્ય. વસ્તુની જે સ્વતંત્રતા છે એ ઉપર પ્રશ્નોત્તર છે. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. જગતના જેટલા કોઈ દ્રવ્યો છે, 6 જાતિના દ્રવ્યો છે અને સંખ્યાએ આકાશ ધર્મ અને અધર્મ અસ્તિત્વ એક એક છે. કાળનો અસંખ્ય જીવ અને ઉદ્ગળ અનંતા અનંત દ્રવ્યો છે. એ પ્રત્યેકે પ્રત્યેક સ્વતંત્ર છે, કોઈને આધીન કોઈ નથી. હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું. જો પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે તો એમાં પોતે આવ્યો કે ન આવ્યો? હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું. મને કર્મ રોકી શકે નહીં. આ કર્મના લાકડા ગર્યા છે જૈન સંપ્રદાયમાં, બીજે એટલું ભૂત નથી, બીજે ઈશ્વર કરતાનો છે, કર્મનું ભૂત છે. મને કર્મ રોકી શકે નહીં, મારા પરિપૂર્ણ વિકાસને, સર્વજ્ઞ શક્તિને વ્યક્ત કરવા માટે, પરમાનંદને વ્યક્ત કરવા માટે મને કોઈ કર્મ રોકી શકે એમ છે? કર્મને લઈને હું આગળ વધી શકતો નથી, એ અભિપ્રાય મૂળમાંથી કાઢી નાખવો એમ છે. એની ગંધે રહેવા દેવા જેવી નથી. ગુરુદેવ તો કહેતા કે કર્મને ભાયા નથી, તો ભાયા વિના તું આટલો બધો વિશ્વાસ કરે છો કે મને કર્મ નડે છે, અને તારો ભગવાન પ્રગટ છે એનો વિશ્વાસ કરતો નથી. તારી અનંત શક્તિ ભગવાન પછી તને વાંધો શું? એ તો તારી પર્યાય છે, પણ પૈસા લઈ જાય છે, દઈ જાય છે, એ ક્યાં તારી પર્યાય છે? ક્યાં પર્યાય છે? શરીરનું વજન વધે તો કે હું વધ્યો, ઘટે તો કે હું ઘટી ગયો. તારામાં વધ્યું નથી ને તારામાં ઘટ્યું નથી. તને તારું વજન કરી ન શકાય એવો તું પદાર્થ છો. કેવો પદાર્થ છો?
વજન ન હોય
કે તેને તને વજન જેવી કોઈ પર્યાય જ નથી. ગુણે નથી ને પર્યાય નથી, સ્પર્શ ગુણની પર્યાય છે. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું. મને કર્મ રોકી શકે નહીં, કોઈ કર્મ મને ન રોકી શકે. મારા પરિણમનને કોઈ કર્મ રોકી ન શકે. ઘાતિયાનો અર્થ એમ નથી કે ઘાતે, પોતે પોતાના ભાવથી પોતાની શક્તિને ઘાતે ત્યારે નિમિત્ત કોણ હોય એનું જ્ઞાન કરે. કર્મ નથી ઘાતતા, પોતે જ પોતાનો દુશ્મન છે ને પોતે જ પોતાને ઘાતે છે. પણ પોતાને અજ્ઞાન છે, ખબર નથી પડતી કે હું મને કેવી રીતે નુકસાન કરું છું, એને ખબર નથી પડતી. એટલી વાત છે. આની સામે પ્રશ્ન કર્યો છે, આટલા નિરૂપણની સામે પ્રશ્ન કર્યો છે કે જો પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને કર્મની પ્રકૃતિ પણ જીવને નુકસાન કરતી નથી, તો અહીંયા પ્રશ્ન છે કે મહારાજ, બે જીવોને 148 કર્મ પ્રકારો સંબંધિત સર્વ ભેદ પ્રભેદોના પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ બધું બરાબર એક સરખો હોય તો તે જીવો ઉત્તરવર્તી ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્ન ભિન્ન પ્રકારના? શું પ્રશ્ન છે કે બે કર્મને બધાય કર્મો સરખા હોય? બે જીવ લીધા એક સાથે એક સમયે, બે જીવ જેને બધાય કર્મ એક સરખા બંધાયેલા છે અને હવે એક સરખો ઉદય આવવાનો છે, શું તો એક ઉદય એક સરખો આવે, પૂર્વ સંબંધ એક સરખો હોય તો પછી ના ક્ષણે બે સરખા પરિણામ કરશે ઉદય અનુસાર કે ફેરફાર વાળા કરશે, ભિન્ન ભિન્ન કરશે? એમાં પ્રકાર ફેર પડશે કે જુદો થશે? તો કે જુદો થશે. તો એને અનાદિ અનંત એમ જ રહેવું પડે, બે ને સાથે સરખા જ રહેવું પડે,
બરાબર
સરખા જ પરિણામ કરવા પડે. પણ જીવ સ્વતંત્ર પરિણામ કરે છે. જ્ઞાન દશામાં તો એની શક્તિ પ્રગટ હોવાથી સ્વતંત્ર પરિણામ કરે જ કરે, પણ અજ્ઞાન દશામાં પણ જે સ્વતંત્ર પરિણામ કરે છે એમ કેવું છે અહીંયા? કે જેવડો જેટલો કર્મનો ઉદય આવે એટલા જ એને પરિણામ કરવાના થાય એવું નથી. કોઈ વાર પરિણામમાં બારમાં નિમિત્તમાં કર્મનો ઉદય ઓછો હોય અને જીવ વધારે પડતો પણ દોષ કરે છે. ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય સામાન્ય અનુભવ હોય અને વધારે ક્રોધ કરી બેસે. એવું નથી કે ઉદય નાનો છે માટે અપરાધ નાનો થશે, અને તીવ્ર ઉદય હોય તો પણ એને અજ્ઞાનમાં પણ ન અનુસરે એમ બને છે. જેમ કે નિગોદમાં બધા જીવો નિગોદિયા છે, 6 મહિનામાં 608 જીવ બહાર નીકળે છે. પોતે પણ અનંતકાળ એવા જ કર્મ બાંધીને એને જ ભોગવીને પાછો એવા જ કર્મ બાંધીને એના ઉદયમાં એવા જ પરિણામ કરીને પાછા એવા જ કર્મ બાંધે પાછા એવા જ પરિણામ કરે એમ અનંતકાળ કર્યો તો શું અનંતકાળ એમ કરશે કે નહીં? કોઈ કાળે એમ પણ કરશે કે ઉદયને નહીં અનુસરે? અબુદ્ધિપૂર્વક ત્યાં કોઈ એને વિચાર શક્તિ નથી, છતાં મંદ થાય છે એમ પરિણામ નિગોદને લાયક થતું નથી. બે ઇન્દ્રિયમાં આવે, કોઈ ત્રણ ઇન્દ્રિયમાં આવે, કોઈ પંચેન્દ્રિયમાં આવે, બહાર નીકળી જાય છે. માટે કર્મના ઉદય પ્રમાણે જીવને નિગોદમાં પણ પરાધીનતા નથી. તો મનુષ્ય તો બીજો કઈ વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. આ સીધી વાત છે. વિદ્વાનનો પ્રશ્ન છે કે 148 કર્મની પ્રકૃતિ બે જીવને એક સરખી હોય, ઉદય એક સરખો હોય, તો ઉદયમાં બે સરખા પરિણામ કરશે કે ભિન્ન ભિન્ન પ્રકારના? ગુરુદેવે સ્વતંત્રતા સ્થાપી છે અને છે સ્વતંત્રતા, એટલે કે છે કે ભિન્ન ભિન્ન પ્રકારના કરશે. એવી જરૂરિયાત નથી કે સરખા જ કરવા પડે એવું કાંઈ છે
નહીં.
એની સામે ફરીને પ્રશ્ન ઉઠાવ્યો છે, ઉત્તરની સામે ફરીને પ્રશ્ન ઉઠાવ્યો છે કે બંને જીવોની શક્તિ તો પૂરી છે, એટલે શક્તિ અપેક્ષાએ બધા સરખા છે અને આવરણ પણ બરાબર સરખા છે. શક્તિ પૂરી આવરિત થયેલા છે, બંધાયેલા છે સરખા, તો પછી ભાવ ભિન્ન ભિન્ન પ્રકારના કેવી રીતે કરી શકશે? એની શક્તિ સરખી છે, એ શક્તિને આવરણ કરનારા કર્મ દ્રવ્ય ભાવે સરખા છે, પછી એ વાઘા પાછા કેમ પરિણામ કર્યા? એ સમય સમયનું પરિણામ સ્વતંત્ર
સ્વતંત્ર
કઈ નહીં, કોઈ આવરણ સાથે સંબંધ નથી. સમય સમયનું પરિણામ છે,
સ્વતંત્ર
છે. એનો ઉત્તર આપ્યો છે, અકારણ પરિણામિક દ્રવ્ય છે. એનું કારણ શું એમ પૂછ્યું છે, કેમ કરી શકે એમ કરીને કારણ પૂછ્યું છે. આમ થવાનું કારણ શું? કોઈ કારણ નહીં. જીવના એક સમયના સ્વતંત્ર પરિણામને શું કારણ છે? એનું સ્વદ્રવ્ય એ જ પ્રકારની પર્યાય પરિણમવાનું, એમાં બીજું કોઈ કારણ નથી. જેટલા કારણ કહો તે બધા ઉચ્ચરિત છે,
બરાબર
ઉચ્ચાર કરેલા કારણ છે. નિશ્ચયથી એને કોઈ કારણ નથી. આમ સ્વતંત્રતા છે. ત્રણ પ્રકાર પડે એક જ ગુણ સ્થાનના, પણ એના સમય સમયના અવિભાગ પ્રતિછેદોને વિચારવામાં આવે તો અસંખ્ય ભેદ પડે. સાતમું ગુણ સ્થાન તો 5 સેકન્ડ જેટલું છે, તો પણ એમાં અસંખ્ય ભેદ પડે. આઠમા ગુણ સ્થાનથી શ્રેણી માંડીને 13મા ગુણ સ્થાન સુધી પહોંચે શુક્લ ધ્યાનમાં. અંતર્મૂર્તમાં 8, 9, 10, 11, 12, 13 6 ગુણ સ્થાનમાં વિહાર કરે એક ઉત્કૃષ્ટ અંતર્મૂર્ત છે ત્યાં. હા, 2 ઘડી 8 ગુણ સ્થાનમાં અસંખ્ય ભેદ છે. 8 8 છ ગુણસ્થાન છે ને, બધા વાસન કે ભેદ કરે, તારતમ્યતા અપેક્ષા એના ભેદ છે બધા એમાં. ગુણસ્થાન સમુચ્ચય પણ એમ કહેવાય કે આઠમું છે, સાતમું છે, પાંચમું છે, ચોથું છે, પણ એમાં ઓછા વત્તા પણ છે, પરિણમનની તારતમ્યતામાં ભેદ છે. કાળ ઓછો હોય તો તે, એટલે એ કર્ણાનો યોગનો સૂક્ષ્મ વિષય છે. સ્થૂળપણે એના ચૌદ ગુણસ્થાન છે, સૂક્ષ્મપણે એક એક ગુણસ્થાનમાં અસંખ્ય પ્રકાર છે. પ્રતિજીવી ગુણોમાં અમુક ફેર પડે. પછી એમાં અગુરુ લઘુ ગુણ છે. અગુરુ લઘુ ગુણમાં એક સમયમાં છ પ્રકારની હાનિ વૃદ્ધિ છે. એમાં અસંખ્ય ગુણથી માંડી અસંખ્ય ગુણને અસંખ્ય ભાગથી માંડીને અનંત ગુણને અનંત ભાગની હાનિ વૃદ્ધિ છે એક જ સમયમાં. ક્યાંથી આ વસ્તુ સર્વજ્ઞ કેવળ જ્ઞાન સિવાય ક્યાંથી એનો પત્તો કાઢે છે? છદ્મસ્થનો જ્ઞાન પહોંચે એવો વિષય નથી. પણ એટલું જાણે કે અકારણ પારિણામિક દ્રવ્ય છે, એ તો બહુ દ્રષ્ટાંત દેતા ગુરુજી. એક જીવ અહીંથી આયુષ પૂરું કરી અને દેવલોકમાં જાય, બીજા કોઈ પણ ક્ષેત્રમાં જાય છે, તો એને કર્મ લઈ ગયા ને એમ, ત્યાં જેવા કર્મ બાંધ્યા હતા એવું દેવના કર્મ બાંધ્યા હતા. દેવનું આયુષ તો ત્યાં દેવલોકમાં લઈ ગયા એને કર્મ, નરકનું આયુષ બાંધ્યું હોય તો નારકીમાં લઈ ગયા એને કર્મ લઈ ગયા ને એને કે નહીં. જીવ સ્વતંત્રપણે ગતિ કરે છે, ભલે કારણ વર્ગના સાથે છે સંચિત કર્મો, પણ જીવ સ્વતંત્ર ગતિ કરે છે અને કર્મ પરમાણુઓ પણ એની સાથે જાય છે. નિબદ્ધ કર્મ એ પણ સ્વતંત્ર ગતિ કરે છે. જીવને કારણે કર્મનું કારણ નથી અને કર્મનું કારણ જીવને નથી, એમ છે. અકારણપણે થાય છે, નિશ્ચયથી અકારણપણે છે એમ કે. વર્ગ ગુણ્યા વર્ગ તે બધી વર્ગણા,
અકારણ શબ્દ મૂકીને પારિણામિક દ્રવ્ય છે.
અકારણ પારિણામિક દ્રવ્ય છે અને અકારણ એટલે કોઈ કારણ વિના, કારણ વિના પરિણમતું, કોઈ પણ કારણ વિના પરિણમતું દ્રવ્ય છે. એને પરિણમવા માટે કોઈ કારણની જરૂર નથી. કોઈ કારણ મળે તો પરિણમે, આમ નહીતર આમ ન પરિણમે એવું દ્રવ્યને કાંઈ બંધન નથી. સ્વતંત્ર છે એનો અર્થ સ્વતંત્ર છે, કાંઈ બંધન નથી. પોતાને શું એને કઈ ગણના પોતે તો કરી શકે એવું છે, એને શું એની કોઈ ગણતરી કરી શકે એવું છે. ઓછા વત્તા તો થાય, વધઘટ તો થાય. કેવા પ્રકારના બંધાય અજ્ઞાન ભાવે પાછા, કે એને તપસ્યા રહે ધર્મ માને તો મિથ્યાત્મા બંધાય. એને એને જ્યારે પોતે સ્વતંત્ર છે ત્યારે આ વિચાર કરવાની એને શું જરૂર છે કે ઓછા થયા વધારે થયા, વધારે બંધાણો ઓછો બંધાણો શું જરૂર છે? પોતે સ્વતંત્ર છે, સ્વતંત્ર છે પછી એ વિચારવાની જરૂર રહેતી નથી. દ્રવ્ય તો દ્રવગુણ પર્યાય ત્રણે લઈ લેવા. એનો અર્થ જ કર્યો છે, અર્થાત કરીને અર્થ કર્યો છે કે જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે, એમ પરિણમતું દ્રવ્ય લેવું છે. ઓલું દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય નથી
લેવું.
પારિણામિક શબ્દ આમ તો ત્રિકાળી દ્રવ્ય નું એ વિશેષણ છે પારિણામિક, પણ અહીંયા એ અર્થમાં નથી લેવું. શું
આમ એમ લઈએ છીએ કે પર્યાય પરિણમે છે, દ્રવ્ય નથી પરિણમે.
બંને નહી છે એને જોવામાં આવે છે ત્યારે એ સાંગો પાંગ જેવું છે એવું જોવાય છે. સ્વતંત્ર પણ અકારણ અહીં તો દ્રવ્ય સહિત જ લીધો છે, અહીં એકલી પર્યાય નથી લીધી. દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમે છે એટલે અહીંયા પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લેવું છે. પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લેવું છે. સ્વતંત્ર પરિણમે છે. ઉદય સરખો છે, બંધન સરખું છે, તો કેમ એની યોગ્યતા ભિન્ન ભિન્ન છે? એ યોગ્યતા માટે જે સ્વતંત્ર છે નહીં, પોતે સ્વતંત્ર છે, કોઈ કારણ લાગુ ન પડતું. એમ રસમાં ફેર પડ્યો તો કે શું કરવા પડ્યો? કે કઈ નહીં કરે, રસમાં ફેર નવી પર્યાયમાં પડ્યો. આગળની પર્યાય સુધી બે સરખા હતા, પૂર્વ ક્ષણ ને ઉત્તર ક્ષણ લીધી ને, તો એમ કે ઉત્તર ક્ષણે બંને સરખી રીતે પરિણમશે, પૂર્વ ક્ષણે સરખી રીતે છે, તો ઉત્તર ક્ષણે તો બને ઉત્તર ક્ષણે સ્વતંત્ર
પરિણમશે.
શું ફેર છે? સ્વતંત્ર એટલે સ્વતંત્ર, પછી કારણ એનું ગોતવું નહીં.
બંને રસ સરખા હોય તો બંને ના રસ સરખા હોય તો
બંને
સ્વતંત્ર.
પૂર્વ ક્ષણે કે ઉત્તર ક્ષણે?
એમાંથી
શું લેવું છે? આ જીવ છે, પોતે જીવ છે, એ પોતાનું પરિણમન કરવા માટે સ્વતંત્ર. કોઈની સામે જોવા તો કે મને આ નડે છે, મને આ બંધનમાં છે, મને આને કારણે પરિણમન છે, મને આનું કારણ છે પરિણમન, એ જોવાનું બંધ કરી દે. સારા સ્વતંત્ર દ્રવ્યને સ્વતંત્ર પરિણમનથી તું લક્ષ્યમાં લઈ પોતાને તારા શુદ્ધિમાં એ સ્વતંત્રતાનું જ્ઞાન છે એ કારણ પડશે.
બરાબર,
નહીં તો છૂટી જ ન શકે, નહીં તો છૂટી જ ન છૂટી જ ન શકે. અનંતકાળ છે, જે પરિસ્થિતિ પરિણમે છે એમાં એની સ્વતંત્રતા ન હોય તો છૂટી જ ન શકે. પણ પરતંત્રતાને સ્વીકારીને પરતંત્ર પોતે સ્વતંત્રપણે પરતંત્ર રહે છે, અને સ્વતંત્રતાને સ્વીકારીને પોતે સ્વતંત્રપણે સ્વતંત્ર થઈ જાય છે.
બરોબર,
પરતંત્ર થાય છે તો સ્વતંત્રપણે, સ્વતંત્ર થાય છે તો પણ
સ્વતંત્રપણે,
એમ છે. પરતંત્ર થયો હોવાનું માનીને વર્તે છે, પણ એમાં સ્વતંત્ર કરે છે, કોઈને કારણે નથી કરતો. અકારણ પારિણામિક દ્રવ્ય છે, બસ આ એક અવતરણ ચિહ્નમાં જે ઉત્તર આપ્યો છે એમાં બધું આવી ગયું કે કારણનો વિચાર છોડી દે, વસ્તુ અકારણીય છે, એને કારણ ફારણ લગાડવા કાંઈ.
બરોબર,
એટલે કે જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે?
કોઈ રોકી શકે નહીં.
શું કે કે તારે તારી સર્વજ્ઞ શક્તિમાંથી સર્વજ્ઞ પણ કેવળ જ્ઞાન પ્રગટાવવા તને કોણ રોકે? એટલે તમારે બીજું રોકે એવું નથી. તારું ભાન કરવા તને કોઈ રોકે નહીં, તારો અનુભવ કરવા તને રોકે નહીં, તને કેવળ જ્ઞાન પ્રગટ કરવા પણ કોઈ રોકી શકે નહીં, કોઈ રોકી શકે નહીં. એમાંથી જે શું ફલિત થાય છે સ્વતંત્રતાને સ્વીકારતા, એમાંથી ફળ શું કાઢવું છે? કે તેથી એમ કરીને જો સ્વતંત્ર પરિણમતું દ્રવ્ય છે તો તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? જે જીવ અંતર્મુખ વળે છે એને બહિર્મુખ કરવા કોઈ સમર્થ નથી. આ મુનિદશામાં જેને કહીએ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એવા પ્રતિકૂળ ઉપસર્ગ અને પરીક્ષા આવે છે, તો એથી કરીને આકરા સંયોગો ઉભા થયા. માટે મુનિ દશામાં ધ્યાન છોડાવી શકે એનો, એને ક્ષણમાં સપ્તમ ગુણ સ્થાને આરોહણ કરતા છોડાવી શકે, સાતમા ગુણ સ્થાનેથી કોઈ શ્રેણી માંડે તો એને કોઈ બહાર ખેંચીને લાવી શકે, એ વસ્તુ સ્થિતિ નથી. નીચી થાય છે, કાવા નીચી થાય છે, કાવોતરા નીચી
કહેવાય.
એનો જેવો રંગ હોય છે એવી જ એની પ્રકૃતિ ઉગ્ર હોય છે. એક જગ્યાએ ડંખ મારે અને ઝેર ચડે એનો, તો રૂવાડે રૂવાડે અગ્નિ મૂક્યો હોય એવી બળતરા થાય. એક એક રૂવાડે અગ્નિ સળગતો હોય એવી બળતરા થાય. અને કરડે મને દેશામાં
કરડે,
તો મુનિ જે શ્રેણી માનતા હોય એમાં ફેર પડી જાય કે ન પડી જાય? કાંઈ ફેર ન પડે. આત્મામાં જેટલું બળ છે એની પુરુષાર્થ જુદી શક્તિ એટલી બધી જબરદસ્ત છે કે આ કાંઈ નથી. ખરેખર તો એ ઝેરના પરમાણુ આત્માને એડા જ નથી. જ્ઞાનમાં જે એનું જ્ઞેય થાય છે અથવા અશાતા વેદનીનું જે પરિણમન છે એ પણ જ્ઞાનમાં જ્ઞેય થાય છે, તદ્દન ઉપર રહી જાય છે. વિજ્ઞાન ઘન આત્માને એટલી શક્તિથી પકડ્યો છે કે પર્યાય ઉપર ઉપર નહીં. ખોતરી જેવી વાત છે, શિંગના દાણામાં દળ છે મીઠું, દાણાનું ઉપર ખોતરી કેવડી એકદમ પાતળી ફૂ કરીને ઉડી જાય એટલી, એવી પ્રતિકૂળતાની પર્યાય પણ ખોતરી જેવી છે. એટલો અંદરમાં આનંદના રસથી જ્ઞાનના રસથી ભરેલો પદાર્થ, અનંત જ્ઞાન અનંત આનંદ રસથી ભરેલો પદાર્થ, એમાં ડૂબકી લગાવી અને ડૂબ્યો અંતરલીન થયો એને મીછી ફીછી કાંઈ છે એને. શરીર એરું વળગેલા હોય, સર્ફ વળગેલા હોય, મીછી વળગેલા હોય, બીજા વાઘ સિંહ ફાડી ખાતા હોય શરીરને, કાંઈ નહીં ને, જાણે કાંઈ છે જ નહીં. ધ્યાનમાંથી વિચલિત ન થાય કેમ ન થાય કે શક્તિ છે જીવની, સ્વતંત્રપણે પરિણમવાની જીવની એ શક્તિ છે, પોતામાં એટલી શક્તિ છે. મુનિ અવસ્થાની વાત કરે છે, જીવમાં શક્તિ છે અત્યારે પણ આ જીવમાં
શક્તિ છે,
શક્તિ છે એમ આપણે વાત કરવી છે. એને સ્વાધીનપણે કાર્ય કરવામાં કોણ રોકી શકે? એને કોઈ રોકી શકે નહીં, પ્રશ્ન જ નથી કે એને કોઈ અંતર્મુખ વળતા પરિણમનને કોઈ પકડી શકે, સ્પર્શી શકે, અડી શકે એ પરિસ્થિતિ નથી કે એને પકડીને બહાર વાળે. ત્યાં ચીંથિયાથી હાણસેથી પકડીને જેમ વાળી દઈએ તો એથી એને કોઈ પકડી શકતું નથી.
એક કલાક
લાઈટ જાય તો લાઈટ ગઈ એવી લાઈટ કોને થઈ? કઈ લાઈટ ગઈ નથી, પણ પોતાની લાઈટ ને જોતો નથી, બીજી લાઈટ ને જોવે છે. દુઃખી થાય
છે, કેટલું અંતર છે યાદ રહે.
એટલે કે જીવ સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે, પૂરેપૂરું કરી શકે છે. જીવની સ્વતંત્રતા પૂરેપૂરી છે અને એ સ્વતંત્રતાને કોઈ બાધા થાય છે એવા અભિપ્રાયથી પોતે પોતાને આડ મારવી નહીં, એમ અહીંયા કહેવા માંગે છે. કેવી રીતે આડ મારવા જેવું
ભગવાન.